એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ આમ કહીએ તો રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. કવિ પોતાની કલ્પનાથી એક દુનિયા રચે છે અને બીજી તરફ બ્રહ્માએ બનાવેલી આ આપણી વાસ્તવિક દુનિયા. આ બંને વચ્ચે શું તફાવત છે, કેવી રીતે અલગ પડે છે, આપણે આ સમજવા માટે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાના પુસ્તક કવિ અને બ્રહ્માની સૃષ્ટિ તુલનાત્મક વિવેચન એમાંથી કેટલાક મુખ્ય વિચારો લઈશું. આપણો પ્રયત્ન એ રહેશે કે કવિની સૃષ્ટિ કઈ રીતે, એમ કહીએ કે વિલક્ષણ છે, બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે અને આ જે ભેદ છે એનું મહત્વ શું છે. તો ચાલો આ તુલનામાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક પ્રમાણે પહેલો અને કદાચ સૌથી
મોટો તફાવત નિયતિના નિયમોનો છે. એમ કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ તો નિયતિના એટલે કે ભાગ્યના નિયમોથી બંધાયેલી છે. બ્રહ્માએ પણ વ્યક્તિના કર્મો પ્રમાણે વ્યવસ્થા કરવી પડે, પ્રકૃતિના નિયમો પાળવા પડે. જેમ કે
કમળ પાણીમાં જુગે, બરાબર, પર્વત પર નહીં ઉગાડી શકાય. પણ કવિની સૃષ્ટિ શું એ પણ આવા બંધનમાં છે?
ના, અહીં તો ખરી મજા છે. કવિની સૃષ્ટિ માટે એક શબ્દ વપરાયો છે, નિયતિકૃત નિયમરહિતા. થોડો અઘરો લાગે પણ સાદી ભાષામાં કહીએ તો કવિની દુનિયા ભાગ્યના કે કુદરતના નિયમોથી બંધાયેલી નથી. કવિ તો પોતાની મરજીના માલિક છે. એ ધારે એવા પાત્રો ઘડે, એમનું નસીબ લખે અને જરૂર પડે તો કુદરતના નિયમો પણ બદલી નાખે. કવિતામાં પહાડ પર કમળ ખીલવી શકે કે નહીં,
હા બરાબર,
પાત્રને અમર બનાવી દે. આ જ તો કવિની સર્જનની સ્વતંત્રતા છે.
વાહ, એટલે કે બ્રહ્માને તો કંઈક બનાવવા માટે સાધન જોઈએ. જેમ કે ઘડો બનાવવો હોય તો માટી તો જોઈએ જ, એને ઉપાદાન કારણ કહેવાય, ખરું ને?
હા, ઉપાદાન કારણ અને બીજા સહકારી કારણો પણ.
પણ કવિ, એમને વળી શેની જરૂર પડે? એમની દુનિયા રચવા માટે એમને આવા કોઈ બાહ્ય કારણો નથી જોઈતા? એ કેવી રીતે શક્ય બને?
કવિ માટે એમની પ્રતિભા, એમની કલ્પનાશક્તિ અને એમના શબ્દો, બસ આ જ એમના સાધનો છે. એમને કોઈ ભૌતિક વસ્તુઓની જરૂર નથી પડતી, માટી, રંગ કે પથ્થરની નહીં. એ તો ખાલી શબ્દોથી જ એક આખી નવી દુનિયા ઊભી કરી શકે છે, પાત્રોને જીવંત કરી શકે, વાતાવરણ રચી શકે. આને જ કહેવાય અનન્ય પરતંત્રતા. એટલે કે કવિ પોતાના સર્જન માટે બીજા કોઈ પર કે વસ્તુ પર આધારિત નથી, એમની કલ્પના જ સર્વસ્વ છે.
સમજાયું. એટલે એમના શબ્દો જ એમનો કાચો માલ. હવે ગુણોની વાત કરીએ. બ્રહ્માની સૃષ્ટિ એટલે કે આપણી આ દુનિયા એ ત્રણ ગુણોથી બનેલી કહેવાય, સત્વ, રજસ અને તમસ. એટલે જ અહીં સુખ છે, દુઃખ છે, મોહ છે, બધું જ છે. ક્યારેક સારું લાગે, ક્યારેક તકલીફ થાય. પણ પેલું પુસ્તક કહે છે કે કવિની સૃષ્ટિ તો હંમેશા આનંદ આપનારી જ હોય છે. હલા દે કમઈ, આ વાત મને થોડી આમ ગળે નથી ઉતરતી. કારણ કે આપણે તો કેટલીય કરુણ કવિતાઓ વાંચી છે, દુઃખની વાતો સાંભળી છે, તો એ હંમેશા આનંદ કેવી રીતે આપે?
આ મુદ્દો સમજવા જેવો છે. અહીં આનંદનો અર્થ થોડો જુદો છે. વાસ્તવિક જીવનમાં દુઃખ આવે તો આપણને પીડા થાય, આપણે રડી પડીએ, એ અનુભવ કષ્ટદાયક હોય છે. પણ કવિતામાં જ્યારે એ જ દુઃખ, વિરહ કે કરુણતાનું નિરૂપણ થાય ત્યારે ભાવક એને એક કલા તરીકે માણે છે. એ દુઃખ એક રસ બની જાય છે, જે આસ્વાદ્ય હોય છે, માણી શકાય એવો હોય છે.
એટલે કે દુઃખનો અનુભવ પણ માણવા જેવો બની જાય.
હા, કલાના સંદર્ભમાં. જો આપણા જીવનમાં કોઈ દુઃખદ બનાવ બને તો આપણે ભાંગી પડીએ. પણ એ જ ઘટના પર આધારિત કોઈ ફિલ્મ જોઈએ કે કવિતા વાંચીએ તો આપણને એ સ્પર્શે છે, પણ એમાં એક પ્રકારનું સૌંદર્ય હોય છે, કલાત્મક આનંદ મળે છે. દુઃખનો ભાવ પણ કલાના રૂપમાં ઢળાઈને આસ્વાદ્ય બને છે. એટલે કવિની સૃષ્ટિને હલ્લાદાય કવિ કહી. એ સીધા સુખ દુઃખનો અનુભવ નથી, પણ કલાનો રસનો આનંદ છે.
ઓકે ઓકે, હવે સમજાયું. આ તો ખરેખર રસપ્રદ વાત છે અને રસની સંખ્યામાં પણ તફાવત છે, ખરું ને? બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસ ગણાવ્યા છે, મધુર, અમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત. એટલે કે ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, આ મોટે ભાગે જીભના સ્વાદ સાથે જોડાયેલા છે. અને એ બધા જ કંઈ બધાને ગમે પણ નહીં, કડવો રસ કોને ભાવે,
બરાબર?
પણ કવિની સૃષ્ટિમાં તો 9 રસની વાત છે, શૃંગાર, હાસ્ય, કરુણ વગેરે. અને એ બધા જ રુચિકર એટલે કે માણવા જેવા ગણાયા છે.
બિલકુલ, આજ કવિ સૃષ્ટિની નવરસ રુચિરામ વિશેષતા છે. સાહિત્યશાસ્ત્રમાં નવરસ ગણાવ્યા છે, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. આ નવે નવરસ આપણા માનવીય ભાવોના લગભગ બધા જ પાસાને આવરી લે છે. અને કમાલની વાત એ છે કે કવિની રચનામાં આ બધા જ રસ રુચિર બની જાય છે, મનોહર, આસ્વાદ્ય,
ભયાનક અને બીભત્સ પણ.
હા, ભયાનક અને બીભત્સ પણ. વાસ્તવિક જીવનમાં આપણને ડર લાગે કે કોઈ વસ્તુ જોઈને ચિતરી ચડે, બીભત્સ રસ, એ અનુભવ તો અપ્રિય જ હોય ને.
હા, ચોક્કસ.
પણ કવિતા કે નાટકમાં જ્યારે ભયાનક દ્રશ્ય આવે કે બીભત્સ વર્ણન હોય, ત્યારે ભાવકને ડર કે અણગમાને બદલે એક જુદો જ કલાત્મક આનંદ મળે છે, એક પ્રકારનો રોમાંચ થાય છે. કવિની કળા એવી છે કે એ અપ્રિય ભાવોને પણ રસમાં પલટાવી નાખે છે. એટલે જ કવિની દુનિયા નવે નવ રસથી સુંદર, રુચિરા લાગે છે.
આ બધી સરખામણીઓ સાંભળીએ એટલે એવું લાગે કે સ્ત્રોત અને ખાસ કરીને મમ્મટ જેવા આચાર્યો કવિની સૃષ્ટિને કદાચ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધારે મહત્ત્વ આપતા હશે, કદાચ શ્રેષ્ઠ પણ ગણતા હશે. કારણ કે નિયમોથી મુક્ત છે, ખાલી કલ્પનાથી જ બને છે અને હંમેશા રસ આપે છે, આનંદ આપે છે. તો શું આપણે એમ માની લેવાનું કે કવિની દુનિયા ચડિયાતી જ છે?
જો આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, અને સ્ત્રોત પોતે પણ આ બાબતે થોડો સંયમ રાખવાનું કહે છે. કવિની સૃષ્ટિનું ગૌરવ કરવું એ બરાબર છે, એની વિશિષ્ટતાઓ ખરેખર અદ્ભુત છે, પણ એને બ્રહ્માની સૃષ્ટિથી સીધી રીતે ચડિયાતી કહી દેવી એ કદાચ થોડું ઉતાવળિયું ગણાશે. શક્ય છે કે બ્રહ્માની આ જે વાસ્તવિક દુનિયા છે એમાં એટલું બધું સૌંદર્ય, એટલા રહસ્યો, એટલો આનંદ ભરેલો પડ્યો હોય કે આપણે આપણી માનવીય મર્યાદાઓને કારણે, આપણી અપૂર્ણ સમજ કે પછી આપણા રાગ દ્વેષને લીધે એને પૂરેપૂરો જોઈ જ શકતા નથી, માણી જ શકતા નથી.
એટલે કે એવું બની શકે કે ખામી દુનિયામાં નથી, પણ આપણા જોવામાં છે, આપણી અનુભૂતિમાં છે. આપણે વાસ્તવિકતાની સુંદરતાને કદાચ પકડી નથી શકતા, એટલે કલ્પનાની દુનિયા વધુ સારી લાગે છે.
હા, એવી શક્યતા નકારી તો ન જ શકાય. સ્ત્રોત એ તરફ પણ ઇશારો કરે છે. અને બીજું, કવિની પ્રતિભા ગમે તેટલી મહાન હોય, અંતે તો એ પણ પેલી પરમસત્તાની, ઈશ્વરની જે સર્જનશક્તિ છે એની જ એક ઝલક, એક પ્રતિકૃતિ જેવી જ છે, એક પ્રતિબિંબ માત્ર. અને કદાચ એવું બને કે માણસ જ્યારે આધ્યાત્મિક રીતે વધારે ઉન્નત થાય, એની ચેતનાનો વિકાસ થાય, ત્યારે એને કલાની આ દુનિયા પણ થોડી સીમિત લાગવા માંડે, એને પછી કવિ કલાપી જેવો અનુભવ થાય.
હા, પેલી કલાપીની જાણીતી પંક્તિઓ, હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને, તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શોરસ પૂરે.
બરાબર. જ્યારે અંતર સીધું પરમ સત્યને જ પામવા નીકળે, ત્યારે એની કોઈ નકલ જેવી કલાકૃતિમાં પહેલા જેવો રસ ક્યાંથી રહે? આ તો કલાની એક મર્યાદા અને અધ્યાત્મની અનંતતા બતાવે છે. એકદમ સાચી વાત. આ પંક્તિઓ કલાનું ગૌરવ સ્વીકારે છે, પણ સાથે સાથે એને પરમ સત્યના સાક્ષાત્કારના સંદર્ભમાં મૂકી આપે છે. એ આપણને યાદ અપાવે છે કે કવિની સૃષ્ટિ ભલે અદ્ભુત હોય, આનંદદાયી હોય, પણ તે અંતિમ વાસ્તવિકતા નથી. એ વાસ્તવિકતાનું એક સુંદર રૂપક છે, પ્રતિબિંબ છે, જે આપણને વાસ્તવિકતા સમજવામાં કદાચ મદદ કરે, પણ એનો વિકલ્પ નથી.
તો આપણે આખી ચર્ચાને જો ટૂંકમાં તારવીએ તો મુખ્ય મુદ્દા કયા કયા ગણાય? પહેલું, કવિની દુનિયા બ્રહ્માની દુનિયાના નિયતિના નિયમો, ભૌતિક સાધનોની જરૂરિયાત અને પેલા ત્રણ ગુણો જેવા બંધનોથી મુક્ત છે, આ એની ખાસિયત છે.
બરાબર. બીજું, કવિની સૃષ્ટિ નવરસોથી ભરેલી છે અને એમાં દુઃખ કે ભય જેવા ભાવોનું નિરૂપણ પણ ભાવક માટે એક પ્રકારનો કલાત્મક આનંદ બની જાય છે, એટલે જ તે અલ્લાદૈકમયી અને નવરસ રુચિરા છે.
અને ત્રીજું, કવિની સૃષ્ટિનું ગૌરવ અપાર છે, વાત સાચી, પણ તે બ્રહ્માની સૃષ્ટિથી ચડિયાતી છે કે કેમ, એક જટિલ પ્રશ્ન છે. કદાચ આપણી પોતાની ગ્રહણ શક્તિની મર્યાદાઓ પણ આ મૂલ્યાંકનમાં ભાગ ભજવતી હોય.
હા, અને આ બધી વાત આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જો કવિની આ કાલ્પનિક દુનિયા જે ફક્ત શબ્દો અને કલ્પના પર આધારિત છે તે આપણને આટલો ઊંડો આનંદ, આટલી મુક્તિનો અનુભવ કરાવી શકે છે, તો પછી બ્રહ્માની આ જે સાચી વાસ્તવિક સૃષ્ટિ છે, આપણી આસપાસની પ્રકૃતિ, લોકો, સંબંધો, એમાં જે અપરંપાર સૌંદર્ય, રહસ્ય અને આનંદ છુપાયેલો છે, એને પામવા માટે, એને માણવા માટે શું આપણે આપણી દ્રષ્ટિ અને આપણી સંવેદનશીલતાને વધુ કેળવવાની, વધુ ધારદાર બનાવવાની જરૂર નથી? બની શકે કે કલા પોતે જ આપણને આ વાસ્તવિકતાને વધુ ઊંડાણથી જોવાની ચાવી પૂરી પાડતી હોય.
ખરેખર વિચારવા જેવી વાત છે. આશા રાખીએ કે કવિ અને બ્રહ્માની સૃષ્ટિની આ તુલનાત્મક ચર્ચાથી આપ સૌના વિચારોને પણ એક નવી દિશા મળી હશે. કલા અને જીવન વચ્ચેના સંબંધ વિશે કદાચ નવેસરથી વિચારવાની પ્રેરણા મળી હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.